જય જીનેન્દ્ર, આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં મોક્ષ અધિકાર ચાલે છે. મોક્ષ અધિકારમાં આપણે ગાથા 294 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે જે 294 ગાથામાં વાત આવી એ પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ જ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે, કળશ 181. પ્રજ્ઞા છેત્રી સિતેયમ કથમપિ નિપુણૈઃ પાતિતા સાવધાનૈઃ સૂક્ષ્મ ઇન્દઃ સંધિબંધે નિપતતિ રભસાદાત્મક મોગ પરમોગ વયસ્ય આત્માનં મગ્ન મંત સ્થિર વિશદ તલસદ્ધાત્મનિ ચૈતન્યપુરે વંદં ચાજ્ઞાનભાવે નિયમિતં પિત કુર્વતી ભિન્ન ભિન્નૌ. કળશ 181 ના અર્થમાં અહીંયા કહે છે કે યમ સીતા પ્રજ્ઞા છેત્રી, આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી નિપુણૈ કથમ અપી સાવધાનૈ પાતિતા, આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે યત્નપૂર્વક સાવધાનપણે એટલે નિષ્પ્રમાદપણે પટકવામાં આવી થકી આત્મ કર્મ ઉભયસ્ય સૂક્ષ્મે અંત સંધિ બંધે રભસાત નિપતતી, એટલે આત્મા અને કર્મ બંનેના સૂક્ષ્મ અંતરંગમાં સંધિના બંધમાં એટલે અંદરની સાંધના જોડાણમાં શીઘ્ર પડે છે. કેવી રીતે પડે છે? આત્માનમ અંતસ્થિર વિશદ દશદ ધામની ચૈતન્ય પુરે મગ્નમ. આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપુરમાં ચૈતન્યના પ્રભાવમાં મગ્ન કરતી ચ બંધમ અજ્ઞાન ભાવે નિયમિતમ અભીત ભિન્ન ભિનવ કુર્વતી, અને બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ એટલે નિયત કરતી એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે. પ્રજ્ઞા છીણી દ્વારા આત્માને અને બંધને જુદા કરવા અને પછી આત્માના ભાવે રહેવું, સ્વભાવ ભાવે રહેવું, એ વાત ગાથા 294 અને આ શ્લોકમાં આવી છે. એ ભાવ છે. અને હજી એના પછી 295 ગાથાની અંદર પછી એને વધારે વિસ્તારપૂર્વક સમજાવશે. કે શું કરવું આવું ભેદ જ્ઞાન કરીને. અહીંયા તો જે ભેદ જ્ઞાન છે એની થોડીક સૂક્ષ્મતા દર્શાવી છે કે પ્રજ્ઞા છીણી કઈ રીતે પડે છે, કળશમાં એ વાત સમજાવી છે. કે છે કે આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી જે જ્ઞાન છે, તીક્ષ્ણ છીણી એટલા માટે કહી કે એવું જ્ઞાન છે કે જે જ્ઞાન દ્રવ્ય સ્ત્રોતમાંથી જીવે આત્મસાત કરવાનું છે એવું એ જ્ઞાન છે. એટલે પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે, એટલે યત્નપૂર્વક, કોઈ પણ પ્રકારે એટલે ગમે તેમ એમ નહીં, કોઈ પણ પ્રકારે એટલે બરાબર યત્નપૂર્વક અને સાવધાનપણે એટલે નિષ્પ્રમાદપણે, કોઈ પણ જાતના પ્રમાદ વિના બરાબર એ પ્રજ્ઞા છીણી પટકવામાં આવી. એ પટકવામાં આવી એટલે કે એ જગ્યાએ પોતે જ્ઞાન કર્યું. ક્યાં જ્ઞાન કર્યું? તો સાંધમાં. ભગવાન આત્મા અને બંધને જે અંતરંગ સંધિ છે એ સંધિને વિખોટી પાડવામાં એ જ્ઞાન કર્યું. કે છે કે આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી પ્રવીણ પુરુષો વડે, જો ગમે તેની વાત નથી લીધી, પ્રવીણ પુરુષો વડે એટલે કે જેમને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે અને જે જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને અને બંધને ભિન્ન જાણવાનો પુરુષાર્થ કરી રહ્યા છે એમની વાત લીધી છે. જે સમજ્યા છે, જે દ્રવ્ય સ્ત્રોત દ્વારા તો સમજ્યા છે, માત્ર સીધે સીધા કઈ જુદું પાડવા આવ્યા છે એમ નહીં, જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજ્યા છે, પણ હજી અંતરમાં એમ જુદું પાડ્યું નથી ને, એટલે અહીંયા પ્રજ્ઞારૂપી છીણી એટલે એવા જ્ઞાન દ્વારા કે જે જ્ઞાનની પર્યાય સ્વના લક્ષ્ય થઈ છે એના દ્વારા સ્વને અનુભવે છે અને એમ એ પરને જુદું પાડે છે. એટલે કહે છે કે આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે યત્નપૂર્વક સાવધાનપણે નિષ્પ્રમાદપણે પટકવામાં આવી થકી આત્મા અને કર્મ બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં, અંદરની સાધના જોડાણમાં, આત્મા અને કર્મ એમની સાધના જોડાણમાં એ શીઘ્ર પડે છે. કેવી રીતે પડે છે? તો કહે છે કે આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપુરમાં, ચૈતન્યના પ્રભાવમાં મગ્ન કરતી, અને બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ નિયત કરતી, એવી રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી એ પડે છે. કેવી રીતે પડે છે એ દ્વારા સમજાવવું એ છે કે એમ થતા શું થાય છે? પ્રજ્ઞા છીણી પટકી તો શું થયું? જેમ છીણી મૂકી અને હથોડો મારવામાં આવે તો શું થયું? તો કે બે ટુકડા થઈ ગયા. કેવી રીતે અહીંયા આ જ્ઞાન દ્વારા શું થયું? પ્રજ્ઞા છીણી દ્વારા શું થયું? તો કે આત્મા જે છે, જેવો છે એવો એને અનુભવમાં આવ્યો. એટલે કે છે આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપુરમાં, એટલે ચૈતન્યના પ્રભાવમાં મગ્ન કરતી, આત્માને તો ચૈતન્ય રૂપે એ અનુભવતી, અને બંધને અજ્ઞાન ભાવમાં નિયત કરતી, નિશ્ચળ કરતી, અને એમ બંધને સર્વ તરફથી ભિન્ન કરતી પડે છે. આત્માથી બંધને સર્વ પ્રકારે જુદા પાડતી એ પ્રજ્ઞા છીણી પડે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. આત્માથી બંધ જુદો છે અને એને જુદો પાડવો છે એવું જે કાર્ય થાય છે તો એ જ્ઞાન દ્વારા થાય છે, અને એવા કાર્યનો કરતા આત્મા છે. એનો કરતા કાંઈ રાગ નથી કે પેલો બંધ નથી, કેમ કે ચેતન તો ભગવાન આત્મા છે. એ જ્ઞાન કરવા વાળો છે એટલે જ્ઞાન દ્વારા એ પોતાથી જે જુદું છે એને જુદું કરી દે છે, એટલે કાંઈ બીજો એનો કરતા હોય એમ બને નહીં. કાર્ય શું છે? આત્મા અને બંધને જુદા કરવાનું. અને એ કોણ કરી શકે? તો કે જે ચેતન છે એ કરી શકે, જે જળ છે તો કાંઈ કરી શકે નહીં. એટલે એનો કરતા કોણ હોય? આત્મા જ હોય, બીજું કોણ હોય? પોતે ભગવાન આત્મા છે અને પોતાથી બંધને જુદો પાડવો છે તો એ કાર્ય પોતે જ કરવું પડે, આત્મા એ જ કરવું પડે. કેમ કે એ જ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, એ જ્ઞાનનો સાગર છે. પેલો બંધ છે એ તો જળ છે, એ તો અજ્ઞાન છે, એ કાંઈ જુદો પાડવાનું કામ કરી શકે નહીં. એને જુદો પાડવો અને એ જુદો છે એ વાતને એ બંધ પોતે પણ જાણતો નથી, અને એથી એને કાંઈ ફાયદો પણ નથી, નુકસાન પણ નથી. જે જળ છે એને શું છે? બંધથી જુદો પડવાનો લાભ તો આત્માને છે ને. બંધ ને આત્મા જુદા પડે તેમાં લાભ કોને? આત્માને કે બંધને? આત્માને જ હોય ને. ચેતન ભગવાન આત્મા છે, એને લાભ છે. એટલે એ કાર્યનો કરતા પણ આત્મા જ છે, જેને પોતાના સ્વરૂપને દ્રવ્યશ્રુત દ્વારા સિદ્ધ સમાન જાણ્યું છે. એવા જીવની રૂચિ હવે એવા સિદ્ધત્વને પ્રગટ કરવાની થઈ છે, એટલે એ આવો ઉદ્યમ કરે છે, આવો પુરુષાર્થ કરે છે કે પોતાને સર્વ બંધનોથી મુક્ત પ્રાપ્ત કરે. એટલે અહીંયા એમ કહે છે કે આત્મા અને બંધને ભિન્ન કરવારૂપ કાર્ય છે અને તેનો કરતા આત્મા છે. હવે પંડિતજી એક બીજી વાત સાથે લે છે કે ત્યાં કરણ વિના કરતા કોના વડે કાર્ય કરે? એટલે કે કરતા તો બરાબર છે, પણ એને કંઈક સાધન તો જોઈએ ને. એ સાધન વિના એ કરતા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ, સાધન પણ જોઈએ. નિશ્ચય ને કરતાથી ભિન્ન કરણ હોતું નથી, કરતાથી જુદું કોઈ બીજું સાધન હોઈ શકે નહીં, એવું નિશ્ચય નયનું કથન છે. નિશ્ચય નયથી જોઈએ તો જે કરતા છે એનાથી જુદું સાધન હોઈ શકે નહીં, સાધન બીજા દ્રવ્યમાં હોય એમ બને નહીં. કેમ કે બીજા દ્રવ્યમાંથી એ સાધનને વાપરશે કઈ રીતે? સાધુ સીધું તર્ક દ્વારા સમજીએ ને તો પણ સમજાય એવું છે કે એ સ્વદ્રવ્યથી જુદું સાધન કેમ ન હોય? એટલા માટે ન હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કાર્ય કરતું નથી, બીજા દ્રવ્ય સુધી પહોંચતું નથી, બીજા દ્રવ્યમાં પ્રવેશ પામતું નથી. એવી દ્રવ્યની સ્વતંત્રતા છે તો સાધન એ બીજા દ્રવ્ય રૂપે હોય તો આ જીવ દ્રવ્ય એ પેલા દ્રવ્ય નો ઉપયોગ કરીને, એનો આધાર લઈને, એનો યુઝ કરીને, એને સાધન તરીકે વાપરીને કાર્ય કેવી રીતે કરે? કેમ કે એ અન્ય દ્રવ્ય સુધી તો આ જીવ દ્રવ્ય પહોંચતું જ નથી. એટલે કાંઈ સાધન છે તે બીજા દ્રવ્ય રૂપે હોય એમ થાય નહીં, એમ હોઈ શકે નહીં. નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી છે એ આ રીતે આપણને સમજાય છે કે વાત તો સાચી છે કે સાધન છે તે પોતાથી જુદું ન હોય. નિશ્ચય ને કરતાથી ભિન્ન કરણ એટલે સાધન હોતું નથી. માટે આત્માથી અભિન્ન, આત્માથી જે ભિન્ન નથી એવી અભિન્ન આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે. બુદ્ધિનો અર્થ અહીંયા જ્ઞાન કરવો. જ્ઞાનની જે પર્યાય છે, એક સમયની જે પર્યાય છે, એ પર્યાય એ જ સાધન છે. એ પર્યાય કોની છે? જ્ઞાનની પર્યાય છે. એટલે ભગવાન આત્માથી એ કાંઈ જુદી નથી. આત્માનો આનંદ ગુણ છે અને એનું પરિણમન છે, અને એ ઉપયોગરૂપ છે જ્ઞાનની પર્યાય. એ ઉપયોગ સ્વ તરફ ઢળે છે, એ પર્યાય, એ બુદ્ધિ એ આ કાર્યમાં સાધન છે, કરણ છે. અને એનો કરતા કોણ છે? તો ભગવાન આત્મા પોતે જ છે. પોતે જ એવા પોતાના જ્ઞાનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દે છે, ધ્રુવનું લક્ષ્ય કરાવે છે. એટલે એમ એ જ્ઞાન દ્વારા સ્વનો અનુભવ કરે છે અને પરને જુદું પાડે છે, રાગને જુદો પાડી દે છે, રાગથી એ જુદો પડી જાય છે, બંધથી એ જુદો પડી જાય છે. આમ એ કાર્ય થાય છે. એટલે કહે છે કે આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણ આદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને નો કર્મ શરીરાદિક છે. આ જ્ઞાનાવરણ દર્શનાવરણ એ ચાર ઘાતી કર્મ છે ને, એનું કાર્ય ભાવબંધ છે એટલે એના નિમિત્તે તો ભાવબંધ પડે છે. એટલે એમાં એ ભાવબંધ જે છે એ તો રાગ આદિ રૂપે છે. રાગ દ્વેષના ભાવ થવા એટલે એ ભાવબંધ પડ્યો. જીવને રાગ કે દ્વેષ કે મોહના ભાવ થયા એટલે આશ્રવ થયા અને એમ ભાવબંધ પડે છે. અને એ ભાવબંધ પડે છે એ દ્વારા ઘાતી કર્મ બંધાય છે, એ દ્વારા ઘાતી કર્મ બંધાય છે. અને અઘાતી કર્મ જે આ નો કર્મ શરીરાદિક છે એ અઘાતી કર્મ છે, એની અહીંયા વાત સમજાવે છે કે એવા એ ઘાતી કર્મ ને અઘાતી કર્મ છે એની સાથે આત્માને અનાદિનો સંબંધ છે, એને એની સાથે અજ્ઞાનને કારણે એકરૂપતા વર્તે છે. હવે એ અનાદિનો સંબંધ છે એની સાથે એકરૂપતા જણાય છે એ તો અજ્ઞાનને કારણે જણાય છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ ભિન્ન પડી જાય છે કે એ આઠે પ્રકારની કર્મની પ્રકૃતિઓ એ બંધ એ એનાથી જુદા છે એમ એને જ્ઞાન થતા ભાન થાય છે. એટલે અહીંયા એ સમજાવે છે, માટે બુદ્ધિ વડે એટલે જ્ઞાન વડે આત્માને શરીરથી જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મથી તથા રાગ આદિ ભાવ કર્મથી ભિન્ન એક ચૈતન્ય ભાવ માત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ આત્મા અને બંધનું ભિન્ન કરવું છે, આવું કાર્ય થાય છે. પ્રજ્ઞાક્ષિણી દ્વારા ભગવાન આત્મા અને બંધ જુદા પડ્યા તો શું થયું એ સમજાવ્યું કે આ શરીર આદિ છે, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ છે તથા રાગ આદિ ભાવ કર્મ છે, એનાથી આ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને જુદો અનુભવી અને એને જ્ઞાનમાં જ લીન રાખવો એટલે પોતે એનું જ જ્ઞાન કરતા રહેવું એમ એ આત્મા અને બંધનું જુદા કરવું છે, એનું દ્વિધાકરણ છે એટલે બંધ અને આત્માને જુદા પાડવાનું છે, એવું એ કાર્ય છે. તેનાથી જ સર્વકર્મનો નાશ થાય છે, એ કાર્ય દ્વારા જ સર્વકર્મનો નાશ થાય છે. કઈ રીતે? તો કે જ્યારે એવા પોતાના સ્વરૂપને ભિન્ન અનુભવીને જ્ઞાનમાં જ તેને રાખે છે એટલે કે પોતે એવા જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે, એમાં જ લીનતા અને સ્થિરતા કરે છે, તો પછી સર્વકર્મનો નાશ થાય છે અને સિદ્ધ પદને પમાય છે એમ જાણવું. પંડિતજીએ બહુ સુંદર ભાવાર્થ લખ્યો છે, પ્રયોજનભૂત વાત બધી એમણે એમાં સમાવી લીધી છે. સમ્યક દર્શનથી માંડી અને સિદ્ધ પદ સુધીની બધી વાતને એમણે સમાવી લીધી છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 415. જો ગુરુદેવ શું કહે છે કે આ સ્વભાવનો પુરુષાર્થ અને ભેદ જ્ઞાનનો ઉપાય આ કળશમાં એ વાત કરવામાં આવી. કઈ રીતે કરવામાં આવી? તો ઉપર શરૂઆતથી જે વાત લીધી કે આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી પ્રવીણ પુરુષો વડે કોઈપણ પ્રકારે સાવધાનપણે પટકવામાં આવી થકી આત્મા અને કર્મ બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં શીઘ્ર પડે છે એટલે એ ભેદ જ્ઞાનનો ઉપાય બતાવ્યો. સ્વભાવનો પુરુષાર્થ છે અને ભેદ જ્ઞાનનો ઉપાય. પોતાના સ્વભાવ ભાવે થવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી એનાથી બીજો કોઈ પુરુષાર્થ પુરુષાર્થ છે જ નહીં, એ જ એકમાત્ર પુરુષાર્થ છે. જીવને એ જ પુરુષાર્થ છે અને એ જ એ કરી શકે છે, એ સિવાય જીવ બીજું કાંઈ પણ કરી શકતો નથી. એમાં ભેદ જ્ઞાન દ્વારા એવો એ પુરુષાર્થ કરે છે. ગુરુદેવ સમજાવે છે, એક ઉદાહરણ આપી અને અહીંયા સમજાવે છે કે જેમ લગ્નમાં સમય વર્તે સાવધાન કહે છે ને, જેમ કે 8 વાગે લગ્નનો ટાઈમ હોય તો સમય થઈ જાય ત્યારે કહે છે કે સમય થઈ ગયો, ટાઈમ થઈ ગયો, અંદરથી કન્યાને લાવો, કન્યા પધરાવો સાવધાન, એમ કહે છે ને, સમય વર્તે સાવધાન. એવી રીતે અહીંયા કહે છે કે રાગથી છૂટા પડવાનો તારો સમય થઈ ગયો છે, તારો હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ, સાવધાન, સમય વર્તે સાવધાન. તો આપણને બધાને કહ્યું ગુરુદેવે, શું કહ્યું કે રાગથી છૂટા પડવાનો ભાઈ તારો હવે સમય થઈ ગયો છે, હવે અત્યારે આ સમય છે, સમય વર્તે સાવધાન, તું સાવધાન થઈ જા. માટે સમય થયો છે માટે માટે અંદરમાં જા, અંદર સ્વભાવમાં જા અને રાગને ભિન્ન પાડ. તું ભગવાન આત્મા રાગથી જુદો છો તો રાગને ભિન્ન પાડ. ભાઈ આ કરવાનું હોય તો આ એક જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી, બીજું બધું તો થોથા છે. સમય વર્તે સાવધાન. આજ સમય છે, આજ સમય છે જ્યારે તારે તારા સ્વરૂપમાં જઈને રાગથી જુદા પોતાને અનુભવવાનો છે. આગળ કહે છે કે આ પ્રજ્ઞારૂપી છીણી કોના વડે પટકવામાં આવે છે? પ્રવીણ પુરુષો વડે. બીજી રીતે કહીએ તો કે એ જ પ્રવીણ પુરુષો છે કે જે ભેદ જ્ઞાન કરે છે. આનું નામ તે પ્રવીણ પુરુષ કે જે ભેદ જ્ઞાન કરે છે. દુનિયાના ડાયા ચતુર જે પ્રવીણ કહેવાય એની અહીંયા વાત નથી. અહીંયા તો જે ભેદ જ્ઞાન કરે છે, સ્વથી જુદું આ બંધ અને રાગનું સ્વરૂપ છે, એમ જે ભેદ જ્ઞાન કરે છે એ પ્રવીણ છે, એ ચતુર છે, એ હોશિયાર છે, એ ડાયો છે, એ બુદ્ધિમાન છે, એ સમજ્યું છે. બાકી બીજા બધા કહેવાના. હોશિયાર ડાયો કોણ છે? જે પોતાના ભવિષ્યનો વિચાર કરે છે એને આપણે હોશિયાર ને ડાયો કહીએ. તો ભવિષ્ય કેટલું? આ પર્યાયના ભવિષ્યનો વિચાર કરવો કે એથી આગળ બીજી પર્યાયો છે એના ભવિષ્યનો વિચાર કરવો કે અનંત કાળ પોતાનું ભવિષ્ય છે એનો વિચાર કરવો અને એના સંબંધી આયોજન કરવું? કોણ ચતુર કોણ છે? જે અનંત પોતાનું જીવન છે એના સંબંધી જે આયોજન કરવા વાળો છે એ ચતુર છે. વર્તમાન પર્યાય સંબંધીના આયોજનો તો બધા કરે છે, એ તો મૂર્ખો પણ કરે છે, મૂર્ખાઓ પણ કરે છે. એમાં ડાપણ ક્યાં છે? એને તો આગળ દેખાતું જ નથી, આ જીવનથી આગળ દેખાતું જ નથી, એટલે એ તો મૂર્ખ છે. પરંતુ જે વર્તમાન જીવનથી આગળ પોતાના અનંત જીવનને જુએ છે કે મારું જીવન આટલું જ નથી, મારું તો અનંત જીવન છે અને એવા અનંત જીવનમાં હું સુખની પ્રાપ્તિ હંમેશા કરું, એવો માર્ગ મારે તો જોઈએ છે. એવા માર્ગે કોણ ગયું છે, એવા માર્ગે કોણ ગયું છે એનો વિચાર કરી અને જે આગળ વધે છે એ પુરુષાર્થ કરી શકે છે. જેને એમ શ્રદ્ધા થાય છે કે આવો માર્ગ છે અને આવા માર્ગે અનંત સિદ્ધો ગયા છે, તો એવો એ ચતુર છે, એ પ્રવીણ પુરુષ છે અને એ પ્રવીણ પુરુષ છે એ પછી એ માર્ગે ચાલે છે, એટલે એ ભેદ જ્ઞાન કરે છે, એ ભેદ જ્ઞાન કરે છે. બાકી તો આ દુનિયાના ડાયા એ તો ક્યાં આગળ વિચારી શકે જ છે. આત્મા અવિનાશી છે અને એને આ ચાર ગતિ સિવાય એની પંચમ ગતિ પણ છે એનો વિચારે કરતા નથી. બિચારા આ મોહરૂપી દારૂ પીને પડ્યા છે, એટલે વર્તમાન પર્યાયમાં જે થોડી ઘણી અનુકૂળતા મળી છે એમાં ને એમાં રાચી રહ્યા છે અને આવું સરસ જીવન એ પૂરું કરી રહ્યા છે. રે રે, આ મહાપુરુષોની કરુણા એમને જાગૃત કરવાની થઈ રહી છે અને એ જાગૃત નથી થતા. ગુરુદેવે કહ્યું કે ભાઈ સમય વર્તે સાવધાન, તું સાવધાન થા. હવે તારો સમય પાકી ગયો છે, તું અંદરમાં જા અને રાગને ભિન્ન પાડ. કેવી સરસ વાત કરી. અને પછી આગળ ગાથાની વાત લઈને કહે છે કે આ પ્રવીણ પુરુષો તો એ છે કે જે ભેદ જ્ઞાન કરી અને પોતે પોતાના સ્વરૂપથી રાગને જુદો પાડે છે. તું પણ એવો પ્રવીણ થા. તને પ્રવીણ થતા કોઈ અટકાવે એમ નથી. તું શા માટે એવો પ્રવીણ નથી થતો? તું બહારના કામોમાં તારી પ્રવીણતા દાખવે છે, તો આવો પ્રવીણ તું શા માટે નથી થતો? આગળ કહે છે કે પ્રવીણ પુરુષો વડે પ્રજ્ઞા છીણીને નિષ્પ્રમાદપણે મહાયત્ન વડે પટકવામાં આવતા. ક્યાં ક્યાં પટકવામાં આવતા? આત્મા અને કર્મ બંને વચ્ચેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં, અર્થાત અંદરની સાંધના જોડાણમાં, જેમ જંગલમાં લાખો મણ પથ્થરોનો પહાડ હોય છે એમાં વચ્ચે વચ્ચે લાલ ધોળી એવી રગ હોય છે, એ રગ એ બે પથ્થરો વચ્ચે સાંધ છે અને એ બે પથ્થરો એક થયા નથી એનું એ ચિહ્ન છે કે આ બે પથ્થર જુદા છે એ દર્શાવનારી એ રગ છે, એ લીટી દેખાય છે ત્યાં અને એ સાંધમાં સુરંગ ફોડતા પથ્થરો જુદા પડી જાય છે. તેવી રીતે જ્ઞાન અને આનંદ જેનું સત્વ છે એવો ભગવાન આત્મા, જ્ઞાન આનંદ રસકંદ પ્રભુ છે, એમાં જે આ દયાદાન આદિ શુભ પરિણામ અને હિંસા જૂઠ ચોરી વિષય વાસના આદિ અશુભ પરિણામ થાય છે તે મૂળ વસ્તુભૂત નથી. એવા શુભાશુભ ભાવ મૂળ વસ્તુભૂત નથી એટલે આત્માનો સ્વભાવ નથી. અર્થાત આત્મા અને શુભાશુભ પરિણામ બંને એક નથી, બંનેમાં એમના લક્ષણો જુદા જુદા છે તેથી ભેદ છે. બંનેમાં લક્ષણ ભેદે ભેદ છે એટલે કે બંનેના લક્ષણો જુદા છે અને એ જુદા થઈ શકે છે. સાંધ છે એ એકરૂપ થયા જ નથી. ભગવાન આત્મા અને રાગાદી વિકાર વચ્ચે સૂક્ષ્મ અંતરંગ સાંધ છે. અહીં કહે છે કે એ બંનેની અંતરંગ સંધિના બંધમાં બહુ યત્ન વડે પ્રજ્ઞા છીણી પટકવામાં આવતા તત્કાલ બંને ભિન્ન પડી જાય છે. રભસાત છે ને, એટલે કે શીઘ્ર તત્કાલ તે જ સમયે ભિન્ન પડી જાય છે. જ્ઞાનની પ્રગટ દશા જે અનાદિથી રાગ તરફ વળેલી છે તે ધ્રુવ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા તરફ વળે અને ઢળે એનું નામ પ્રજ્ઞા છીણી. આ વર્તમાન જ્ઞાનની દશા એ અનાદિથી રાગ તરફ વળેલી છે, એ રાગ જ કરે છે બીજું કાંઈ કરતું નથી. એને બદલે એ ધ્રુવ તરફ વળે, ધ્રુવ તરફ ઢળે છે તો એ ભગવાન આત્માને અનુભવે છે, રાગથી એ જુદી પડી જાય છે. એ જ્ઞાનની દશા છે એમાં જ એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે અને પોતે ભગવાન આત્મા છે, આ બધાથી જુદો, રાગથી જુદો, બંધથી જુદો એમ પોતાને અનુભવી લે છે. એટલે એ જ્ઞાનની પર્યાય છે એની વાત કરી છે કે એને પોતા તરફ વાળે છે, ધ્રુવ તરફ વાળે છે અને એનું નામ જ એ પ્રજ્ઞાછીણી છે. અને તે સાંધમાં પટકતા, એ સાંધમાં પડતા તત્કાલ આત્મા અને કર્મ જુદા પડી જાય છે. આગળ 416 પાના ઉપર કહે છે કે જેમાં રાગનું જ્ઞાન છે એવી વર્તમાન જ્ઞાનની દશા આત્માથી જુદી નથી. જેમાં રાગનું જ્ઞાન છે એવી વર્તમાન જ્ઞાનની દશા, વર્તમાન જ્ઞાનની પર્યાય આત્માથી જુદી નથી, પણ રાગ છે તે આત્માથી જુદો છે. આ જ્ઞાનની પર્યાય જેમાં રાગનું જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાય છે, એ આત્માથી જુદી નથી, એ આત્માની જ પર્યાય છે. આત્માના અનંત ગુણ એક સાથે છે અને દરેક ગુણની એક સમયની એક પર્યાય એવી અનંત પર્યાય થાય છે એમાં આ જ્ઞાનની પર્યાય છે. એટલે એ આત્માનું જ સ્વરૂપ છે, એ આત્માની જ પર્યાય છે એટલે એ આત્માથી જુદી નથી. દ્રવ્ય છે તો પર્યાય હોય હોય ને હોય, દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં. એટલે ભગવાન આત્મા એ અનંત ગુણ સ્વરૂપ છે તો અનંત ગુણ પર્યાય પણ છે, એટલે એવું જ સ્વરૂપ છે. એટલે એ જ્ઞાનની પર્યાય એ આત્માથી કાંઈ જુદી નથી. પરંતુ જે વર્તમાનમાં એ જ્ઞાનની પર્યાય રાગનું જ્ઞાન કરવા વાળી થઈ છે, રાગ તરફ ઢળેલી છે, એટલું જ, પણ એ પર્યાય છે તો આત્માની, એટલે એ આત્માથી જુદી નથી. એ જ્ઞાનની દશા આત્માથી જુદી નથી, પણ રાગ તો આત્માથી જુદો છે, રાગ આત્માથી જુદો છે, જ્ઞાનની દશા છે એ આત્માથી જુદી નથી. આ વાતને ગુરુદેવે અહીંયા ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજાવી છે. વાત શું છે કે રાગનું જ્ઞાન જે કરે છે એવી આ વર્તમાન જ્ઞાનની દશા, વર્તમાન જ્ઞાનની પર્યાય છે, તે આત્માથી જુદી નથી, પણ પેલો રાગ છે એ આત્માથી જુદો છે. અને એને એક દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. મીણમાં સિંહનો આકાર છે, તે મીણ સ્વરૂપે છે, સિંહ સ્વરૂપ નથી. મીણ, મીણમાંથી મીણનો સિંહ બનાવવામાં આવે તો સિંહ એ આકાર થયો, એટલે એ મીણમાં સિંહનો આકાર જે છે એ આકાર, આકાર મીણ સ્વરૂપે છે, આકાર મીણ રૂપે છે, એ કાંઈ સિંહ રૂપે, સિંહ સ્વરૂપે નથી. તેમ ચૈતન્યમય પ્રભુ આત્મામાં રાગનું જ્ઞાન થાય, તે જ્ઞાન આત્મ સ્વરૂપ છે, એ આત્માનું સ્વરૂપ છે, કેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એટલે એ કંઈ રાગ સ્વરૂપ નથી. જેમ મીણનો સિંહ હોય, એટલે મીણનો સિંહ તો શા માટે મીણનો સિંહ થયો હોય, તો સિંહનો મીણનો આકાર આપ્યો, મીણ જે છે એને સિંહનો આકાર આપવામાં આવ્યો, તો એ આકાર જે છે એ મીણ રૂપે છે કે સિંહ રૂપે છે? આકાર તો સિંહ રૂપે નથી, એમાં સિંહના ગુણો નથી, સિંહનું કોઈ લક્ષણ નથી, એ આકાર જે છે એ તો મીણરૂપ છે, એ તો મીણની પર્યાય છે. એ સિંહની પર્યાય છે? સિંહની પર્યાય નથી, એ મીણની પર્યાય છે, મીણ રૂપે છે, એમાં બધા મીણના ગુણ છે. એ સિંહ મીણનો છે, પણ એ તો સિંહનો આકાર આપ્યો છે, બાકી એ તો છે તો મીણ જ, એટલે એ મીણની પર્યાય છે, એમાં બધા ગુણ મીણના જ રહ્યા છે, એટલે એ મીણ સ્વરૂપે છે, કઈ સિંહ સ્વરૂપે નથી, એમાં સિંહનું એક પણ લક્ષણ નથી. એવી રીતે ચૈતન્યમય પ્રભુ આત્મામાં રાગનું જ્ઞાન થાય, એ જ્ઞાન આત્મ સ્વરૂપ છે, એ ચૈતન્યમય પ્રભુ સ્વરૂપ છે, આત્મામાં જે જ્ઞાન થાય છે એ આત્મા સ્વરૂપ છે, એ કઈ રાગ સ્વરૂપ નથી. એ જ્ઞાન થાય છે એ જ્ઞાનની પર્યાય છે, એ રાગ સ્વરૂપ નથી, એ રાગની પર્યાય નથી. તેથી રાગને જાણનારી તે જ્ઞાનની દશા અંતરમાં સ્વ અભિમુખ વળતા રાગ જુદો પડી જાય છે, અને જ્ઞાન જ્ઞાનને એટલે આત્માને અનુભવે છે. શું થયું કે આ રાગને જાણનારી જ્ઞાનની દશા, એ રાગને જાણનારી જ્ઞાનની પર્યાય, એ પર્યાય આત્માથી જુદી નથી. એક વાત, એ રાગરૂપ નથી, રાગ સ્વરૂપ નથી, એ જ્ઞાન સ્વરૂપ છે, એ આત્મા સ્વરૂપ છે. તેથી એ રાગને જાણનારી તે જ્ઞાનની દશા અંતરમાં સ્વાભિમુખ વળતા, અંતર તરફ વળતા રાગ જુદો પડી જાય છે, કેમ કે અંતર તરફ વળી છે, એટલે હવે એ જ્ઞાનની પર્યાય કોને જાણે છે, કોનું જ્ઞાન કરે છે, પોતાનું જ્ઞાન કરે છે, જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞાન જ્ઞાનને અનુભવે છે, એટલે એ જ્ઞાનની પર્યાય આત્માને અનુભવે છે, અને આનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ અહીંથી શરૂ થાય છે, સંકિતથી શરૂ થાય છે. બહુ સરસ રીતે ગુરુદેવે સમ્યક દર્શનની અનુભવની વાત સમજાવી દીધી છે. ગુરુદેવની આ જ વિશેષતા છે કે દરેક પ્રવચનમાં એ સમ્યક દર્શન કરવાની રીત બતાવે છે, અને ગાથાને અનુરૂપ એમાંથી સમ્યકત્વના જે ભાવ નીકળે છે એને બહાર કાઢે છે. કોઈ પંડિતે આવું કામ કર્યું નથી, એટલે ગુરુદેવની સભામાં ઘણા પંડિતો આવતા શાસ્ત્રોના અર્થ કરે, સંસ્કૃતના અર્ધમાગ્ધીના અર્થ કરે, પણ એમાંથી એમને જે ગુરુદેવ ભાવ કાઢતા હતા એ ભાવ સમજવા માટે ગુરુદેવની નિશ્રાની જરૂર પડતી હતી, એટલે એ સુનગઢમાં આવતા. કેવી સરસ વાત ગુરુદેવે સમજાવી. અહો ભાગ્ય આપણા કે આપણને વર્તમાનમાં ગુરુદેવના બધા જ પ્રવચનો, બધી વાણી આપણને ઉપલબ્ધ છે. હવે પ્રમાદ કરવાની કોઈ જરૂર નથી પ્રભુ. ગુરુદેવના બધા જ પ્રવચનો સાંભળીએ અને એમાં રહેલા ભાવને પકડીએ અને સ્વરૂપની પ્રાપ્તિ કરીએ, બીજું કાંઈ કરવા જેવું નથી. કેટલી સરસ વાત છે. જો આગળ પણ કહે છે, આજ પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે વેદ વિજ્ઞાનમાં પ્રવીણ એવા પુરુષો કથમ અપી, એટલે કોઈ પણ રીતે અતિ નિષ્પ્રમાદી થઈને પ્રજ્ઞા છીણી પટકે છે. કથમ અપી, કોઈ પણ રીતે એટલે શું? એટલે કે મહાયત્ન વડે, મહાપ્રયત્ન વડે, અંતર એકાગ્રતાનો અતિ ઉગ્ર પુરુષાર્થ કરીને, એમ કથમ અપી અર્થ કરવાનો છે. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો કેટલી એકાગ્રતા જોઈએ. વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, જરાય પ્રમાદ ન કરે. તેમ ચૈતન્યમાં સમ્યક જ્ઞાનરૂપી દોરો પરોવવા ચૈતન્યની એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ વિવેકી પુરુષો કરતા હોય છે. કેવી એકાગ્રતા! અભૂતપૂર્વ એકાગ્રતા કરવામાં આવે ત્યારે આ સમ્યક જ્ઞાનરૂપી દોરો પરોવાય છે. એકાગ્રતા, કેવી એકાગ્રતા! પોતે પોતાને ભૂલી જાય, આ શરીરને ભૂલી જાય, પોતાને આવતા વિકલ્પોને પણ ભૂલી જાય, પોતાની વર્તમાન પર્યાયને પણ ભૂલી જાય, બધાને ભૂલી જાય ને માત્ર પોતે ભગવાન આત્મા બની જાય. અને એમ જ્યારે પુરુષાર્થ ઉપાડે છે ત્યારે એવી એકાગ્રતા થાય છે અને સ્વરૂપનો અનુભવ થાય છે. બાકી જ્યાં સુધી હું મનુષ્ય છું ને હું જ્યાં સુધી રમેશ છું એવા વિકલ્પમાં છે ત્યાં સુધી કાંઈ થતું નથી. અરે હું નાયક છું, નાયક છું એવા વિકલ્પમાં છે તો પણ કાંઈ થતું નથી, તો પણ હજી એ સ્વભાવમાં છે. પણ અહીંયા તો કહે છે કે એવી એકાગ્રતા, કેવી એકાગ્રતા, કે વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, જરાય પ્રમાદ ના કરે. સમય માત્રનો પણ જેને પ્રમાદ નથી, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન ત્યાં રાખ્યું છે, સ્વરૂપ ભણી દ્રષ્ટિ થઈ છે, ધ્રુવનું લક્ષ થયું છે, બીજું કાંઈ જોઈતું નથી, જેને એવો દ્રઢ નિર્ધાર થઈ અને પુરુષાર્થ ઉપડ્યો છે એ વિવેકી છે, એ પ્રવીણ છે અને એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. જો એક પણ વિશેષણ અહીંયા વાપરવામાં જે આવ્યું છે એ કોઈ નિરર્થક છે એમ નથી, બધા પ્રયોજનભૂત છે. જે જે વિશેષણો મૂકવામાં આવ્યા છે એ બધા વિશેષણનું કંઈક પ્રયોજન છે, ને એ પ્રયોજન પણ આપણે સાથે સમજવું જોઈએ કે શા માટે આ પ્રયોજન વાપરવામાં આવ્યું. અહીંયા પ્રવીણ પુરુષ એવી વાત લેવામાં આવી, આમ નામ પુરુષ કહ્યું હોત તો પણ ચાલે. અને પછી કથમ અપી, આ બધા જે શબ્દો મૂકવામાં આવ્યા છે એ પ્રયોજનભૂત શબ્દો છે. એ દ્વારા આપણને વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે કે કઈ રીતે આખું વસ્તુનું સ્વરૂપ છે, કઈ રીતે આ કાર્ય થાય છે, કેવી એકાગ્રતા છે, કોણ કરે છે, કરનારનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, કરનારની યોગ્યતા કેવી હોવી જોઈએ, કરનારનો પુરુષાર્થ કેવો હોવો જોઈએ, આ બધાનું આપણને એ દ્વારા જ્ઞાન થાય છે. એટલે જે શબ્દ વિશેષણ તરીકે મૂકવામાં આવ્યા હોય એના તરફ પૂરતું લક્ષ આપવું જોઈએ, એના તરફ બરાબર લક્ષ આપવું જોઈએ. એમ નહીં ચાલે, ગમે તેમ નહીં ચાલે. અહીંયા આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા છે તે અનાદિ અનંત નિત્ય શાશ્વત પરિપૂર્ણ સ્વત સિદ્ધ વસ્તુ છે. એનું ચૈતન્યરૂપી તેજ અંતરમાં નિત્ય ધ્રુવ અને સ્થિર છે તથા નિર્મળપણે દેદીપ્યમાન છે. શું કહે છે? કે આત્મા છે તે અનાદિ અનંત નિત્ય શાશ્વત પરિપૂર્ણ સ્વત સિદ્ધ વસ્તુ છે. એને કોઈએ બીજાએ સિદ્ધ કરવી પડે એમ નથી, એ ભગવાન આત્મા પોતે સ્વત સિદ્ધ છે. એ પૂર્ણ છે, પરિપૂર્ણ છે, શાશ્વત છે, અનાદિ અનંત છે, અવિનાશી છે. અને એનું ચૈતન્યરૂપી તેજ અંતરમાં નિત્ય ધ્રુવ અને સ્થિર છે તથા નિર્મળપણે દેદીપ્યમાન છે. પ્રજ્ઞાછીણી આત્માને આવા ચૈતન્યપુરમાં, ચૈતન્ય 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 એવા ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય પ્રવાહમાં મગ્ન કરતી પડે છે અને તે બંધને એટલે કે અજ્ઞાન ભાવમાં સ્થિત કરે છે, બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચલ કરે છે, સ્થિત કરે છે. એટલે જે બંધ અજ્ઞાન છે, જે જડ છે, તેને જડ ભાવે, અજ્ઞાન ભાવે જે છે તેને ત્યાં જ રાખે છે, એને આત્મભાવે કરતી નથી, બંધને જ્ઞાન ભાવરૂપ કરતી નથી, એવી ભેળસેળ નથી થતી. ભગવાન આત્મા ચૈતન્ય છે તો ચૈતન્ય ભાવે થાય છે, અને બંધ છે તે અજ્ઞાન ભાવમાં છે તો અજ્ઞાન ભાવે સ્થિત કરે છે. આ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. આગળ 417માં પાના ઉપર કહે છે કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ બહારના સંયોગો એ બધું નાશવાન છે. એ બધી ચીજો પોતપોતાના કારણે આવીને રહી છે અને તેઓ પોતપોતાના કારણે પલટી જશે. પોતપોતાના કારણે ત્યાં રહ્યા છે. દરેક દ્રવ્ય પોતે પોતાનું પરિણમન કરી રહ્યું છે એટલે બધા પોતપોતાના કારણે ત્યાં છે. એટલે પોતપોતાના કારણે એ પલટાઈ રહ્યા છે અને પલટી જશે. આને નિત્ય ધ્રુવ ધામ, ચૈતન્ય ધામ પ્રભુ આત્માની નજર થઈ નથી, તેથી અનિત્ય અને અસ્થિર પદાર્થોને નિત્યને સ્થિર કરવા મથે છે. આને એટલે આ જીવને, આ જીવને પોતાના નિત્ય ધ્રુવ ચૈતન્ય ધામ મહાપ્રભુની દ્રષ્ટિ થઈ નથી, એની નજર પડી નથી એના તરફ, એનું એને લક્ષ્ય થયું નથી, એની એને મહાત્મા આવ્યું નથી, એટલે પેલા અનિત્ય આ શરીર, મન, વાણી એ બધું જે છે, જે અનિત્ય છે, અસ્થિર છે, એ પદાર્થોને એ નિત્ય કરવા અને સ્થિર કરવા મથે છે. બધાને એને રાખવા છે, આ શરીરને એવું ને એવું ફિટ રાખવું છે, એનો એ પ્રયત્ન કરે છે, એવો પુરુષાર્થ કરે છે. શરીર ફિટ રાખવું પડે ને ફિટ રહે એને માટે સવારના પોરમાં એક કલાક એ મહેનત કરે છે. જે કરે છે પણ ખરેખર એ કાંઈ કરી શકતો નથી. શરીર શરીરનું કાર્ય કરે છે, શરીર તો એનું જ કાર્ય કરવાનું છે, એના રાખવાથી કંઈ રહેવાનું નથી. જે અનિત્ય છે, જે અસ્થિર છે, એ કાંઈ નિત્ય થવાનું નથી કે સ્થિર થવાનું નથી. નકામાનો એમાં રાચી રહ્યો છે, એવા પુરુષાર્થમાં રાચી રહ્યો છે, બારમાં ને બારમાં રહ્યો છે. આ બધી ક્ષણિક ચીજો પોતાની સાથે સદા રહે એમ તે ઈચ્છે છે, પણ એનો મોહજનિત અજ્ઞાન ભાવ છે, એ ભ્રાંતિ છે. નકામાનો એ ભ્રાંતિમાં જીવી રહ્યો છે અને પોતાનો અમૂલ્ય સમય એ વેડફી રહ્યો છે. જે પોતાનું છે, જે શાશ્વત છે, એને સમજી અને એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કેમ નથી કરતો, એવું આશ્ચર્ય થાય છે. અહીંયા તો અહીંયા આ પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, તારા મોક્ષનું સાધન તારા પોતાનામાં જ છે. તેને જાણ્યા વિના અજ્ઞાન ભાવે શુભ રાગને મોક્ષનું સાધન માનીને અનાદિકાળથી તે બંધનું, રાગનું જ સેવન કર્યું છે. પરંતુ રાગથી પાર, રાગથી જુદી, રાગથી તદ્દન ભિન્ન એવી પેલે પાર અંતર્મુખ થયેલી જ્ઞાન ચેતના રૂપ નિર્મળ નિર્વિકલ્પ અનુભૂતિ એ એક જ મોક્ષનું સાધન છે. એ નિર્મળ સ્વાનુભૂતિની શી વાત કરીએ, એ વચનમાં આવે એમ નથી, વચનાતીત છે, અને વિકલ્પમાં પણ આવે નહીં એનો મહિમા એવું છે, એવી એ સ્વાનુભૂતિ છે. માટે રાગથી સાવધાન થઈ ઉપયોગને અંદરમાં સ્વરૂપમાં લઈ જા. પ્રભુ 8 વર્ષની બાલિકા પણ સમ્યક દર્શન પામે છે, અને એ પામે છે તો આ જ રીતે પામે છે. અહીંયા કળશ 181 ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી એક અગત્યની વાત છે એ પણ લઈએ. કે છે કે ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સત્તા સ્વરૂપ ત્રિકાળી ભિન્ન ચીજ છે, અને તેવી રીતે રાગાદિ વિકારના ભાવો ભિન્ન ચીજ છે. અનાદિથી અજ્ઞાન વડે બેને એક માન્યા છે. કોને? ભગવાન આત્માને અને રાગાદિ વિકારના ભાવોને. તેથી બંનેને જુદા કરવા તે ધર્મરૂપ કાર્ય છે. અહીં કહે છે કે તે બેને ભિન્ન કરવારૂપ કાર્યનો કરતા આત્મા છે, કોઈ બીજો ઈશ્વર કંઈ આ કાર્ય કરે છે એમ નથી. સ્વતઃ સિદ્ધ વસ્તુઓનો કરતા કોઈ બીજો ઈશ્વર છે એ માન્યતા તદ્દન જુઠ્ઠી અસત્ય છે. આ આત્મા સ્વતઃ સિદ્ધ છે, દરેકનો આત્મા સ્વતઃ સિદ્ધ છે. એ ભગવાન આત્મા છે, એ સ્વતઃ સિદ્ધ છે. એને કોઈ બીજો કરે, એના કાર્યો બીજો કરે ને એને કંઈક બીજો પ્રાપ્ત કરાવે એવું કઈ છે જ નહીં, એ પોતે જ કરતા છે. આગળ કહે છે 418માં પાના ઉપર કે ત્યાં કરણ વિના કરતા કોના વડે કાર્ય કરે, તેથી કરણ પણ જોઈએ, સાધન પણ જોઈએ. નિશ્ચયને કરતાથી ભિન્ન કરણ હોતું નથી, માટે આત્માથી અભિન્ન, આત્માથી જુદું નહીં તેવું આ કરણ એ જ્ઞાન છે, એટલે એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં સાધન છે. ગુરુદેવ કહે છે કે જો અહીંયા ખુલાસો કર્યો છે કે નિશ્ચયને કરતાથી ભિન્ન કરણ હોતું નથી. સત્યાર્થ દ્રષ્ટિથી જોઈએ તો આત્માથી રાગ આદિ બંધને જુદા પાડવામાં કર્તાય આત્મા છે અને સાધન પણ આત્મા છે, કેમ કે કરણ એટલે સાધન કરતાથી ભિન્ન હોતું નથી. આ બંને કર્તા અને કરણ આત્માની પર્યાયની વાત છે. શું છે આ કર્તા અને કરણ? તો ત્યાં એ આત્માની પર્યાયની વાત છે. આમ તો એક પર્યાયમાં છ કારકો હોય છે, પણ અહીંયા બે ને મુખ્ય લીધા છે, કર્તા અને કરણ, એટલે એ આત્માની પર્યાયની વાત છે. માટે આત્માથી અભિન્ન એવી બુદ્ધિ જ, ભગવતી પ્રજ્ઞા જ આ કાર્યમાં કરણ છે. શું કહ્યું? કે પર સન્મુખની દિશાવાળા રાગાદી વિકારના ભાવોને સ્વસન્મુખની દિશાવાળી પ્રજ્ઞા જ, જ્ઞાન જ, સ્વસંવેદન જ્ઞાનની દશા જ ભિન્ન કરવાનું સાધન છે. રાગાદી વિકારના ભાવોને આત્માથી ભિન્ન કરવાનું સાધન આ સ્વસન્મુખ દશાવાળી, એટલે જે ધ્રુવ તરફ ઢળેલી છે એવી આ પ્રજ્ઞા જ, એટલે સ્વસંવેદન જ્ઞાનની પર્યાય એવી દશા જ સાધન છે. આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે હું એક શુદ્ધ ચિન્હ માત્ર જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ આત્મા છું, આવી ત્રિકાળી ચીજ તે મારું સ્વ છે એમ સ્વને ઓળખી તેનો અનુભવ કરી તેમાં જ લીન રહેવું, એ જ આત્માને રાગથી ભિન્ન કરવું છે. પોતાનામાં રહેવું, એમાં લીન થવું એમ થાય ત્યારે જ એણે આત્માને રાગથી ભિન્ન કર્યો કહેવાય. એમ જ કરવાનું છે, એક વખત અનુભવ થાય પછી એ જ કરવાનું છે. સ્વને ઓળખી તેનો અનુભવ કરી તેમાં જ લીન રહેવું, એ જ આત્માને રાગથી ભિન્ન કરવું છે. આત્માનો અનુભવ કરી એમાં જ લીન રહેવું એનું નામ ભગવતી પ્રજ્ઞા છે. તેનાથી જ સર્વકર્મનો નાશ થાય છે, સિદ્ધ પદને પમાય છે એમ જાણવું. નમો સિદ્ધાણમ, એવું સિદ્ધ પદ આ રીતે પમાય છે. પ્રભુ, આ રાગ અને આત્માને આ રીતે જુદા કર તો તારો અવતાર સફળ થશે, તેથી તને આત્મલાભ થશે. અંદર અતિન્દ્રિય આનંદ પ્રગટશે અને તને પોતાથી જ ખાતરી થશે કે હવે મને જન્મ મરણ નથી, એમાં તારે કોઈને પૂછવા જવાની પણ જરૂર પડશે નહીં. ગુરુદેવનું તો એમ અહીંયા કહેવું છે કે તને પોતાને જ એ સ્પષ્ટ થઈ જશે કે પોતે સમ્યક દ્રષ્ટિ થયો છે, પોતે ભગવાન આત્માને જાણવા વાળો થયો છે, પોતાને હવે વધુ ભવ નથી. આ બધું પોતાને જાતે જ સમજાઈ જશે અને કોઈને પૂછવાની જરૂર નહીં પડે કે મને સમ્યક દર્શન છે. સ્વરૂપને અનુભવ્યા પછી એને ક્યાંય બહારમાં રસ પડતો નથી, બધેથી ઉદાસીનતા એને દેખાય છે. જે સમ્યક દર્શનના આઠ અંગ કયા છે ને, એ આઠ અંગ સહજ રીતે પ્રગટી જાય છે, એ કાંઈ એને યાદ કરવું પડતું નથી. એને પર તરફથી, રાગ તરફથી ઉદાસીનતા વર્તે છે. રાગ આવે છે, શુભભાવ આવે છે, તો પણ એમાં એને કાંઈ ઇષ્ટપણું લાગતું નથી, એવી એની દશા સહજ થઈ જાય છે. એટલે એને પોતાને અંદરમાંથી જે આનંદનો અનુભવ થયો છે ને, અંદરમાંથી જે અતિન્દ્રિય આનંદનું વેદન અનુભૂતિના કાળે થયું છે ને, એ જતું નથી, એ જતું નથી. એટલે વારે વારે એ એવા આનંદના વેદન તરફ પોતે ઢળી જાય છે, એટલે કે પોતે ફરી ફરીને એવો જ પુરુષાર્થ કરે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપના અનુભવનો જ એ પુરુષાર્થ કરે છે. એની દશા આખી બદલાઈ જાય છે. અને જેને સમ્યક દર્શન થયું છે એના સાનિધ્યમાં રહીએ તો આ વાતનો આપણને પણ પરિચય થાય કે આખી વસ્તુ બદલાઈ જાય છે. એના એ જ બાહ્યમાં તો એવા ને એવા જ દેખાતા એ સમ્યક દ્રષ્ટિ એ જ પ્રમાણે આપણને લાગે કે પહેલાની જેમ જ બધું કામ પણ કરી રહ્યા છે, પણ છતાં ઘણો ફેર છે. કેટલીક વખત તો એ જે ફેર થયો છે એને શબ્દોમાં આપણે ન વર્ણવી શકીએ, શબ્દોમાં આપણે ન વર્ણવી શકીએ એવું લાગે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ, અતિન્દ્રિય આનંદ જે પ્રગટ થાય છે એ તને પોતાથી જ એની તને ખાતરી થશે, અને એને એ અનુભવ થયા પછીથી એને ખ્યાલ આવી જાય છે કે પોતાને હવે વધારે જન્મ મરણ નથી. હવે જે ક્રમબદ્ધ પર્યાયમાં જે નિર્ણય થયો હતો, ક્રમબદ્ધ પર્યાયનો ભલે વિકલ્પમાં જે નિર્ણય થયો હતો કે પોતે સિદ્ધ સમાન છે ને પોતાની સિદ્ધ દશા પ્રગટ કરવામાં કોઈ વિક્ષેપરૂપ નથી, ક્રમમાં એ એમ જ થવાનું છે, અને એની એ જન્મ ક્ષણ છે છે ને છે, પોતાને એનાથી રોકી શકે એમ કોઈ નથી, પોતાને સિદ્ધની દશા થાય એ નિશ્ચિત વાત છે, ક્રમબદ્ધ પર્યાયમાં એમ જ છે. એટલે જે પ્રકારે એને શાંતિ હતી એ શાંતિ હવે એને આત્મસાત થઈ જાય છે કે એમ જ છે, એક વખત સમ્યક દર્શન થાય છે પછી એમ જ છે, અને પછી એને એમ નથી થતું કે ક્યારે શું થાય ને ક્યારે આ થાય કે ક્યારે કેવળ જ્ઞાન થાય એવી વાત જ રહેતી નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય પહેલા એને વિકલ્પાત્મક કર્યો હતો, હવે અનુભવ થયો તે પછીથી આખી દશા પલટાઈ જાય છે. એટલે તો સોગાણીજીના પત્રો વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે, કે છે કે અમારે શું છે, જો પર્યાય કો હો ના હો, હો હમે ક્યા હૈ જિસ પર્યાય કો હોના હૈ હો, પર્યાય તો ક્રમબદ્ધ મેં હોતી હૈ હમે ક્યા હૈ. આવી વાત જ્યારે કરે છે ત્યારે એક પોતાને કેવા સ્થાનમાં કેવી રીતે અનુભવી રહ્યા હશે. પર્યાય તો નિશ્ચિત છે, થવાની છે, તે થાય જ છે. અમે ભગવાન આત્મા છીએ, જ્ઞાયક છીએ, ત્રિકાળ જ્ઞાયક છીએ, અમે આનંદ સ્વરૂપી છીએ. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ અંદરમાં તને આનંદ પ્રગટ થશે અને તને પોતાથી જ ખાતરી થઈ જશે કે હવે મારે વધારે ભવ નથી. અરે ભવ નથી એવો પણ વિકલ્પ તને પછી નથી આવતો કે ભવ શું, ભવ શું, કોણ ભવ કરે, અમે ભગવાન આત્મા છીએ, જે પર્યાયને જેમ થવું હોય તેમ થશે, અને ભગવાનમાં ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે તે પ્રમાણે બધી પર્યાયો થશે તો થશે, અમને શું છે. આ અનુભવની વાત ગુરુદેવ શબ્દમાં તો કેટલીક લાવે. 45 વર્ષ સુધી ગુરુદેવે જુદી જુદી રીતે એ વાતને સમજાવી છે, પણ અનુભવની વાત તો અનુભવવી પડે ભાઈ. બીજો કોઈ માર્ગ નથી, એક જ માર્ગ છે, અનુભવ સિવાય બીજી કોઈ રીતે એ વાત આવી શકે નહીં. અને આ વાત જે નહીં સમજે એ તો પછી ચાર ગતિમાં રખડશે. ગુરુદેવ અહીંયા કહે છે કે વર્તમાનમાં આ બધા ઘણા શ્રેષ્ઠીઓ છે, પણ હવે એ બધા બિચારા આ ધર્મને જો નહીં સમજે તો પછી તિરિંચમાં જશે, કેમ કે એવા તીવ્ર પાપ તો નહીં થાય એમનાથી, એટલે નરકમાં તો ન જાય, એવા તો પરિણામ ન થાય, પણ આ ધનના લોભમાં અને માયામાં અને કપટ ને કુટિલતામાં એ આડુડાઈ છે, એટલે એવા આડુડાઈના પરિણામ રૂપે મરીને તિરિંચ થાય, આડા થાય, ઢોર થાય. અંદર જ્ઞાન સ્વરૂપ લક્ષ્મીને ઓળખ્યા વિના આ બહારની લક્ષ્મી, આ બહારની લક્ષ્મીને દૂરના પતિ, એ કરોડપતિ લક્ષ્મીપતિ, એ બધા એવા માયાના પરિણામને કારણે, લોભના પરિણામને કારણે એ તિરિંચમાં જશે. અને જેઓ આ માંસાહાર કરે છે, ઈંડા ખાય છે, એઓનું સ્થાન તો નરક જ છે, એને તો નરક જ છે. માંસાહાર કરે છે એનું સ્થાન તો નરક આદિ જ છે. ગુરુદેવ કહે છે કે જેને અડાય નહીં તેને ભોજનમાં લેવું એ તો મહાપાપ છે. આ માંસાહાર કરે છે ને એ કઈ બિચારા નથી, એ કઈ નથી જાણતા કે આ માંસ ક્યાંથી આવે છે, એ બિચારા નથી, જાણે છે, માંસાહાર કરે છે, એટલે એ નરકમાં જ જાય, બીજું કાંઈ થાય નહીં. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે. તો આજે આપણે આ કળશ 181 અહીંયા પૂરો કરીએ છીએ, અને આજનો સ્વાધ્યાય પણ આજે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે સમયસારની સ્તુતિ મૂકીશું, કેમ કે આપણે ગયા શુક્રવારે એ નથી કરી શક્યા, એટલે આજે સમયસારજીની સ્તુતિ મૂકીશું. આજે પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી લેતા. આવતીકાલે સ્વાધ્યાયમાં આપણે એ વાત લઈશું. સમયસાર અદભુત છે, અને સમયસાર અદભુત છે એટલે સમયસારની સ્તુતિ કરતા ખૂબ આનંદ થાય છે. તો આજે આપણે સમયસારજીની સ્તુતિ લઈએ છીએ.
સહુ છેદવા साथी साधक नो तुभानु जगत नो संदेश महावीर नो विसामो भव क्लांत ना हृदय नो पंथ मुक्ति तणो सूर्ये तने रस निबंध शिथिल थाय जाने तने हृदय ज्ञानि तणा जनाय तू रुचता जगत नीरुचि आल से सौ तू रीजता सकल ज्ञायक देव रीजे तू रीजता सकल ज्ञायक देव रीजे बनाऊ पत्र कुंदन ना रत्नों ना अक्षरों लखी तथापि कुंद सूत्रों ना अंकाए मूल्य ना कदी
जय जिनेन्द्र।